એમાં બે કોન્સેપ્ટ છે, એને લઈને આપણે આજના પ્રવચન પર આવીએ મોક્ષ પાથ પર. આ ઉદાહરણ સમજી લઈએ તો ગુણ ભેદ નું લક્ષ્ય કરીએ છીએ તો રાગીને વિકલ્પ થાય, એટલે એને વ્યવહાર એનો વિષય કહ્યું. તો પછી ગુણ ભેદ શું કામ કરવો છે? તો કે જે અભેદ ગુણ, ગુણનું અભેદ પણ જે દ્રવ્ય છે ગુણોથી અભેદ, એને સમજાવવા માટે ગુણ ભેદ કરવા પડે. કપડાનું મેલ કાઢવા માટે સાબુ નાખવો પણ પડે છે અને સાબુ ધોવું પણ પડે. આ કોન્સેપ્ટ છે. એક અભેદ આત્મા, અભેદ આત્મા, અભેદ આત્મા કહીએ તો એને કાંઈ ખબર પડતી નથી. તો એ અભેદ આત્મામાં આવી શક્તિઓ છે, ભેદ કરીને બતાવીએ તો એનું મહિમા. એને એટલા માટે વ્યવહારે પરમાર્થને બતાવ સ્પષ્ટતા કરી, એટલે વ્યવહારનું પ્રયોજન પણ થયું. અને એના સમજી અને વિકલ્પનો અભાવ કરીને અભેદની અનુભૂતિ કરે તો નિશ્ચિત પ્રગટ થઈ ગયું. એ રીતે છતાં વ્યવહારનો વિષય છે, દ્રષ્ટિનો વિષય ન હોવાથી, ભેદરૂપ નિરૂપણ કરતો હોવાથી રાગીને, રાગીને એનું લક્ષ્ય કરે તો રાગ વધે છે, વિકલ્પ વધે છે. હજુ બતાવો, હજુ બતાવો, છેલ્લે સમયસારમાં બધું બતાવો, આત્મા કેવો છે ને કેવો નથી બધું બતાવ્યા પછી સુલતાની શક્તિ થોડી આપણે સંતુષ્ટિ ઓર બતાવો, બીજી કારણ શક્તિઓ. તો એ રીતે વિકલ્પ વધે છે, એટલા માટે એને વ્યવહાર એનો વિષય પણ કહ્યું. એવી રીતે એક પેલો વ્યવહારથી ઉદ્દેશ્ય આને યાદ કર્યો અને કહ્યું કે અહીંયા નથી, જાણેલા પ્રયોજન વાળાની વાત અહીંયા નથી. તો એ કયો વ્યવહાર છે? પરાશ્રિત શું વ્યવહાર? સ્વાશ્રિત શું નિશ્ચય? આત્માના આશ્રય જે રત્ન પ્રગટ થાય છે એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. અને એવા મોક્ષ માર્ગની સાથે સહેચારી વ્યવહાર રત્નત્રય, એ અહીંયાની વાત નથી, આજની પ્રવચન સાથે. તો વ્યવહાર રત્નત્રય એવા જીવની જે બાહ્યમાં જે જેટલી સ્વિકલ્પ દશા હોય છે ત્યારે જે દેવશાસ્ત્ર ગુરુનું બહુમાન, એમને કહેલા તત્વોના સિદ્ધાંત સંબંધી વિકલ્પ વિશેષ, એમને કહેલા શાસ્ત્રનો અભ્યાસ, એ વ્યવહાર સમય જ્ઞાન, અને એના આધાર ઉપર જે જે આચરણ જે છે વ્રતાત્રુપ આચરણ વ્યવહાર ચારિત્ર, તો એ માનિશ્ચય એ વ્યવહાર પરમાત્મા યુક્તિ બતાવે છે. અને વ્યવહાર જાણેલો પ્રયોજનમાં કઈ રીતે બંને સિદ્ધિ થશે? બે રીતે. જે હજી આટલો વિકલ્પ ઉભો છે, હજી આટલી કશાય બાકી છે, એ ધ્યાન કરાવે. એક બીજું આ પ્રકારનો વ્યવહાર હોય, વ્રતાદિમાં અણુવ્રત હોય, મહાવ્રત હોય લઈ લો, તો એ બતાવે છે કે એને ત્રણ ચોકડી કશાયના અભાવની વ્યક્ત વિતરાગતા છે, તો પરમાત્મા બતાવે છે. એ રીતે પરમાત્મા બતાવે છે એટલે એનો વ્યવહાર કર્યો. છતાં એ આશ્રયરૂપ નથી. કેમ? કેમ કે વિકલ્પરૂપ છે, સ્વભાવરૂપ છે, એ દ્રષ્ટિનો વિષય નથી, આશ્રય કરવા લાયક નથી. એટલા માટે જાણેલું પ્રયોજન, જ્યાં જે તે પ્રકાર એનું પ્રયોજન છે, વ્યવહાર જે પણ કોઈ વ્યવહાર એનો વિષય હોય, ચાહે આત્માની શુદ્ધ પર્યાય જ કેમ ના હોય, તો એક એક મગજમાં નાખી દેવું કે વ્યવહાર એનો વિષય કહ્યો એટલે દ્રષ્ટિનો વિષય નથી. કેમ કે કેવળ જ્ઞાનની પર્યાય કયા એનો વિષય છે? વ્યવહાર એનો. શું એ વ્યવહારથી છે આત્માનો? એ તો સ્વભાવ છે, પૂર્ણ સ્વભાવ, સ્વભાવ પર્યાય છે. વ્યવહાર એનો વિષય કેમ બનાવ્યો? કે દ્રષ્ટિનો વિષય, પર્યાયમાંથી પર્યાય આવતી, એટલા માટે જે વ્યવહાર એનો વિષય. તો એ રોજે જે પ્રમાણે આ સમજવું જરૂરી. આજનો વિષય ત્રણ ચાર મિનિટમાં આપણે ચર્ચા કરી હતી, ગજબની ચર્ચા હતી, કે અભેદ શું વ્યવહાર, અભેદ શું નિશ્ચય, અને ભેદ શું વ્યવહાર. તું રત્નત્રય એમાં હું ઉદાહરણ પણ આપ્યું, આપણે દુધિયા છે જે આપણે ઠંડાઈનું ઉદાહરણ બી આપ્યું, ને જે રીતે જે રીતે બહુ વિશેષ ચર્ચા હતી. આજે ગુરુદેવજી જે પેટ ખોલ્યું છે આ ભેદ શું નિશ્ચયનું, તો એને અભેદ શું નિશ્ચય મોક્ષ માર્ગ તત્વસૂત્રને યાદ કર્યું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એક રૂપ એક વચન છે કે બહુ વચન છે? એક વચન છે, પણ છે ત્રણ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ, ત્રણની એકતાને મોક્ષ માર્ગ કહે. મોક્ષ માર્ગ ત્રણ નથી, મોક્ષ માર્ગ એક છે, નિરૂપણ ત્રણ પ્રકાર છે, એ અલગ ચર્ચા છે. તો હવે અહીંયા આ ભેદ કેવી રીતે કરે? એકાગ્રતા કરે. ત્રણેનો જે વિષય છે કોણ છે? કે જો સ્વભાવની દ્રષ્ટિ જે સમ્યક દર્શન, સ્વભાવનું સ્વસંવેદન એ સમ્યક જ્ઞાન, અને સ્વભાવમાં લીનતા એ સમ્યક ચારિત્ર. ત્રણેયનો વિશેષ સ્વભાવ હોવાથી, એકમાત્ર પરમાર્થ હોવાથી, અને ત્રણેયનો કાર્ય વિતરાગપણે હોવાથી, સ્વભાવનું અવલંબન હોવાથી, એને શું કહે છે? નિશ્ચય મોક્ષ માર્ગ કહે. પણ એને ભેદ કરીને કહે ત્રણેય શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના ભિન્ન ભિન્ન રીતે, અન્ય અન્ય રીતે એના કથન જાહેર કરવામાં આવે છે, તો એ શું થઈ ગયું? વેદગતન થઈ ગયું એટલા માટે એ જ એને એ જ નિશ્ચય સમય દ્રષ્ટિએ જ વ્યવહાર એનો વિષય થઈ ગયા. કેમ કે આ વેદ મોક્ષમાં આપણે ત્રણ પ્રકારે બતાવવા એને ત્રણ પ્રકારે કહેવા ત્રણ પ્રકારે જાણવા એ વ્યવહાર થઈ ગયો. કારણ કે એ તો છે તો એક જ વિતરાગતા જ છે, ત્રણે વિતરાગતા જ છે, ત્રણે વિતરાગ પરિણિત ત્રણ ગુણોનું કાર્ય છે ને એટલા માટે ભેદ કરીએ છીએ એટલે એમાં વિકલ્પ ઉઠે છે એટલે માટે વ્યવહાર એનો વિષય. પરંતુ ત્રણેય જે આ પ્રકારે એક શુદ્ધાત્માને જ શેરે છે એ ભેદ કરીને આત્માનું સેવન માત્ર કરે છે ત્રણેય ગુણ નિશ્ચિત એકાગ્રતા એ નિશ્ચિત મોક્ષ માર્ગ. પ્રકારે આ ચર્ચાઓ કરી લીધી છે. આપ જેટલું બી ગુરુદેવશ્રી કહ્યું આપણે એનું સંક્ષિપ્ત બરાબર. હવે આપણે મૂળ વિષયમાં આવી જઈએ. 31મી ગાથાની ચર્ચા આપણે ટીકા ઉપર ચર્ચા ચાલુ કરી છે. દ્રવ્ય ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય અને એના ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થોને જીતવાની વાત અહીંયા કહી છે. અને એનું સામાન્ય જે મૌલિક જે પરિભાષા છે આપણે અહીંયા કરી હતી ગઈકાલે, અને જીતવાની જે વિધિ પણ સામાન્ય રીતે જોઈ. હવે આજે આપણે એની જે આચાર્ય અમરચંદ્રદેવે જે પરિભાષાઓ કરી છે એ પરિભાષાઓ પર આપણે ખુલાસો કરીશું અને જીતવાની જે વિધિ છે એના પર આપણે ચર્ચા કરીશું. એના પહેલા આપણે એમાં એક પૂજનમાં જે એક વાત મળે છે, એક કડી મળે છે, અહીંયા કોટ પણ કરી છે, એમાં ત્રણેયને જીતવાની વાત કરી તો પ્રચલિત છે. અરે મીટી કી કાયા ભી મહકતા ચિન્મય વિનતી સુભા શુભ કી ચડતા તો દૂર પરાયા જ્ઞાન વહા પર કી. આ ત્રણે શું આવી ગઈ? ત્રણેને જીતવાની વાત. એ પહેલા કહ્યું મિટ્ટી કી કાયા બીજ મહેકતા ચિન્મય વિનતી. ભલે માટીની આ ઇન્દ્રિયો શું છે? માટી છે, ધૂળ છે, બરાબર. એ માટીનો આકાર અને માટીની રચનાઓ છે આ ઇન્દ્રિયો. એની વચ્ચે કોણ ચમકે છે? ચિન્મય ભિન્ન ચૈતન્ય લક્ષણ દ્વારા ઇન્દ્રિયોથી ભિન્ન સિદ્ધિમાં આવે છે. ચૈતન્ય લક્ષણ દ્વારા એની અતિ સૂક્ષ્મતા દ્વારા એ માટીમાં મળેલો ભગવાન આત્મા એને ભિન્ન સિદ્ધિમાં આવે છે, દેખાય અનુભવમાં આવે. તો ત્યાં દ્રવ્ય ઇન્દ્રિયોનું જીતવું થયું. શુભાશુભથી જડતા તો દૂર. હવે શુભ અશુભ ભાવ કર્મ નથી લેવા. શું લેવું છે? કાલે લીધું તો હવે કાલે થયું નથી રે પણ એ મુખ્ય હતું. એ શું છે? જ્ઞેય છે, જ્ઞેય છે ને. જે શુભાશુભ ભાવ કયું તત્વ છે? આશુભ તત્વ નથી, જ્ઞેય તત્વ છે ને. એટલા માટે કહ્યું કે એ પણ ઇન્દ્રિયોના વિષય છે. શુભ ભાવ અશુભ ભાવ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય, જ્ઞાનનો વિષય છે ને. જ્ઞાનનો વિષય છે, આત્માનો વિષય નથી. એટલા માટે એ પણ કેવા છે? એને કઈ રીતે જીત્યા? એ જીતવાની પદ્ધતિ શું આપ્યું? શુભાશુભ કી જડતા તો દૂર. એ જડ ભાવ છે અને આત્મા કયો ભાવ છે? ચેતન ભાવ. એટલે બધાને પણ પર કહી દીધું. પછી ભાવેન્દ્રિયને શું કહ્યું? પરાયા જ્ઞાન વહા પર કી. ભાવેન્દ્રિય જે જ્ઞાન છે ને, ઇન્દ્રિય જ્ઞાન છે ને, કયું જ્ઞાન કહ્યું? પરાયું જ્ઞાન કહ્યું. શું આત્મા આત્માનું પરિણામ નથી? આત્માનું પરિણામ હોવા છતાં આત્માને બતાવવા વાળું નથી એટલે આમ એને પરાયું કહ્યું. ઇન્દ્રિયોનું ઇન્દ્રિયો ક્યાં ખુલે છે? બહારમાં ખુલે છે, જળ પદાર્થોની સામે ખુલે છે. એટલા માટે અમે એમાં વ્યવસાય કરવાવાળા જ્ઞાનને અમે વાસ્તવમાં એ જ્ઞાનને પવિત્ર જ્ઞાન કહેતા નથી, નિર્મલતા નથી કહેતા. એટલા માટે એને શું કહે છે? એના જીતવાનું થયું. હજી આ તો એક સામાન્ય મને સવારે વિકલ્પ આવે કે આ પણ આ ત્રણ વાતો લખી, બરાબર. હવે એ મૂળ પરિભાષાઓ વાંચીએ છીએ આપણે અને ચર્ચા આગળ કરી દેજો. સૌથી પહેલા જે દ્રવ્યેન્દ્રની પરિભાષા આવી ક્યાંય નથી, ગજબ કહીએ છે. અનાદિ અમર્યાદા રૂપ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી. કેટલી બધી વિશેષતા બતાવી? એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્ર. પછી જીતવાની વાત કરી. અને દ્રવ્યેન્દ્રની સંક્ષિપ્તમાં શું છે? શરીર પરિણામને પ્રાપ્ત, બરાબર છે. પણ એ શરીર પરિણામને પ્રાપ્ત એવી જે દ્રવ્યેન્દ્રિયો એને સંસારમાં આત્માની સાથે કેવી રીતે રહી છે એને, આત્મા એની સાથે કેવી રીતે રહી એની ચર્ચા એમ કરી છે એને. કેવી રીતે મળશે? ક્યાં મળશે આ બધું? કેવી મળે છે સંસારમાં, કેવી રીતે ઇન્દ્રિયોને આત્મા બે કેવી પોઝિશનમાં મળે, કેવી સિચ્યુએશનમાં મળે, એ સિચ્યુએશન સમજમાં આવે ને તો ભેદન કરવાની ખબર પડે. એટલા માટે આ જે એક એક જે લેવલ બતાવ્યા છે ને એ બહુ જ અદ્ભુત છે. હવે વાંચો જો પહેલાથી, અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વસ્તુ. હવે જે અમર્યાદ રૂપ પડ્યું છે ને એના ગુરુદેવશ્રી અનેક અનેક પ્રવચનનો અનેક અનેક અર્થ કર્યા છે. એક કાલ અપેક્ષાએ અર્થ કર્યો છે, એક દ્રવ્ય અપેક્ષાએ અર્થ કર્યો છે, અને ભાવ અપેક્ષાએ. હવે દ્રવ્ય અપેક્ષાએ શું? અમર્યાદ રૂપ એટલે કે અનાદિથી આજ સુધી તને દ્રવ્ય કર્મના નિમિત્તથી અમર્યાદિત શરીર પ્રાપ્ત થાય છે, એ દ્રવ્ય અપેક્ષા છે. એના દ્રવ્ય પક્ષથી વાત કરી, એ દ્રવ્ય પક્ષથી કથન થયું. અને કાલ પક્ષથી તો અનાદિથી છે, આજથી નથી. આ શરીર ક્યાંથી મળી રહે છે એને કોણ મેળવે છે, કોણ પ્રાપ્ત કરે? અનાદિથી આ જે અજ્ઞાને લઈને શરીરને પ્રાપ્ત થાય, અહીંયા લખ્યું ને બંધ પર્યાયના વશ, એને દ્રવ્ય કર્મના ફલના વશે અનાદિથી આ જે કોઈને કોઈ શરીરમાં ઉપસ્થિત થાય છે, કોઈને કોઈ શરીરની અંદર ત્યાં પેદા થાય. એટલા માટે કહ્યું આ કાર્યક્રમ ક્યાંથી ચાલે છે? આ કારોબાર અનાદિથી ચાલે છે. ક્યાં સુધી ચલાવવાનો છે? ઇતિહાસ દોહરાવવા જેવો નથી. ધ્યાન રાખો. હે અરે કહું ને, ભાવ અપેક્ષા અહીંયા કહ્યું છે એટલે મેં પછી પેન્ડિંગ રાખ્યું. અહીંયા જે કહ્યું છે ભાવ અપેક્ષા, એનું ભાવ વાસન કેવી રીતે કરાય, કેવી રીતે રહેલું છે? હવે ભાવ અપેક્ષા જેવું અહીંયા લખ્યું છે કેવી રીતે રહેલું છે, કે જેમાં સમસ્ત સ્વપ્નનો વિભાગ અસ્ત થઈ ગયો. આ ભાવ અપેક્ષા છે ને, સ્વપ્નનો વિભાગ એટલે શરીર અને આત્મા, ઇન્દ્રિય જેના અંગ છે એવું શરીર અને આત્મા કેવી રીતે રહેલા છે, કે સ્વપ્નનો વિભાગ અસ્ત થઈ ગયો. એટલે ક્યાંથી આત્મા પ્રારંભ થાય છે અને ક્યાં પૂરો થાય છે, ક્યાં શરીર સ્ટાર્ટ થાય છે, એને એવી મર્યાદા કરી શકાતી નથી, એવી મર્યાદા આપણે બાંધી શકતા નથી. એવી રીતે રહે સ્વપ્નનો વિભાગ કેવો થઈ ગયો છે? નષ્ટ થઈ ગયો, નષ્ટ થઈ ગયો, અસ્ત થઈ ગયો. સ્વપ્ન વિભાગનો જો વિભાગ જો જે છે એ વિભાગ નષ્ટ થઈ જાય તો ભાઈ થઈ જાય, એટલે નષ્ટ નથી થયો, અસ્ત થયો. અસ્ત થયો એટલે ખ્યાલ આવે કે નહીં? હા, અસ્ત થયો છે એટલે સૂર્ય અસ્ત થયો છે, નષ્ટ થઈ ગયો. હા, એટલે એનો વિભાગ જે છે એ વિભાગ અત્યારે આપણને ખ્યાલમાં નથી, એનું નામ અસ્ત થઈ ગયું છે. પણ એનો વિભાગ તો છે જ, હે ને? ઘણી વાર એનું આમાં લખ્યું છે ને બ્રેકેટમાં જે લખ્યું છે ને એની લોકો બહુ ઉતર્ક કરતા હોય. અર્થાત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે, કોણ? ઇન્દ્રિયો, કે જે ભેદ દેખાતો નથી. આપણને એવો ખ્યાલ જ નથી આવતો કે જ્ઞાન જાણે, આપણને તેવો જ આવે કે આંખ જાણે, એને એવો ભેદ. તો કોઈ એમ કહે, ઉતર્ક કરે કે અમને એટલે તો બંનેનું ભેદ જ્ઞાન થતું નથી, એને બંને એવા એક રહેલા છે, એમાં અમારો શું દોષ? હે ને? કદાચ કોઈ એવી રીતે બે મળતા હોત કે એક આત્મા આ બાજુથી આવતો હોય, લેફ્ટ થી અને રાઈટ થી શરીર આવતું હોત, અને બંને કોઈ બે એક સાથે મળ્યા હોત તો અમે એનું ભેદ જ્ઞાન કરી લેત. પણ આ તો જન્મ થી મરણ સુધી કેવી રીતે રહેલા છે, એક એક મેક થઈને રહેલા છે, એટલે સાહેબ અમે ભેદ જ્ઞાન નથી કરી શકતા. અને પાછું જન્મ મરણ તો આ ભાવની વાત કરીએ, આવું તો પાછું અનાદિથી ચાલે છે, એટલે અમે અનાદિથી ભેદ જ્ઞાનથી વંચિત છીએ. આવું ઉત્તર કરે. અરે કહે, જ્ઞાનની તને અતિ સૂક્ષ્મતા ખબર નથી, આગળ આવવા વાળી છે. ગમે એટલા મળેલા હોય તો બી બંનેને પ્રજ્ઞાચિની દ્વારા ભેદ કરીને જાણી શકે, અને એનું પ્રમાણ આપે છે આચાર્ય. પંચ પરમેષ્ઠીમાં શિવ ભગવાનને છોડી દો, ચલો એ શરીર રહીતે ને બિરાજે છે, પણ આપણી સામે જે મુનિરાજ છે, આપણી સામે જે અજન ભગવાન છે, જે આપણને સમોષણ આદિમાં જેના દર્શન છે, તો એમને તો એમના તો શરીર અને આત્મા એક ભેદ થયેલા દેખાય છે, તો એમને કેવી રીતે જુદા જાણવું? અગર જો એકમેક થવા વાળી પરિસ્થિતિ જ આપણા ભેદ જ્ઞાનમાં બાધક હોત તો એવા અનંત જીવ થઈ ગયા કે શરીર રહેવાના કાળમાં ભેદ જ્ઞાન કરે છે. હલાવે કે છે ને, બહુ બહુ ચમત્કારિક વાત છે. કે ભાઈ પૂછતા હતા ને કાલે, લાગે જે રાગ મન ભાવ મન અને વિકલ્પ બે એક સાથે રહેલા છે, ત્યાં જ લક્ષણે ભેદ કરવાનું છે. એને આમ તો અડતા નથી, વિકલ્પ અને આત્મા બે અડતા નથી, રાગ અને આત્મા બંને વચ્ચે અત્યંત ભાવ છે. એ રીતે કહ્યું, ભલે એને જે અલગ રીતે નિરૂપણ કરવામાં આવે છે ને, નિત્યતાદાત્મક અનિત્યતાદાત્મક સંબંધ પર્યાયનો અર્થ, જ્યારે બંને એક રાગ ને દ્રવ્ય ગુણ પર્યાયમાં સ્વતંત્ર દ્રવ્ય સ્વતંત્ર પદાર્થ ની રીતે નિરૂપણ કરે. દ્રવ્ય ગુણ પર્યાય તો તમે ચર્ચા એટલી વિસ્તારથી છે કે એ રીતે અલગથી એનું અલગ દ્રવ્ય બતાવ્યું, એનું અલગ ભાવ બતાવ્યું, એનું અલગ કામ બધું જ બતાવ્યું છે. એમ બહુ ગરિષ્ઠ વિષય છે, હાલ ખોલવો નથી એ વિષય, પણ છે જેના કામમાં આવા વિષયો છે. તો રાકેશજી પીએચડી કરેલી ને તો એમનું મેટ્રિક મેં મંગાવ્યું કે તમે પીએચડી કરી મહેનત કરી એમને આપી દો. તો એની અંદર એમને એટલી છણાવટ કરી દે કે એમને પીએચડી કરી એટલે બધી જગ્યાએ શોધ્યું હોય ને તો એ પૂરું મટીરિયલ મંગાવ્યું. એમાં આ બધા વિષયો બહુ સારી લખેલા છે, મારી પાસે છે કોપી, કોઈને વાંચ્યું. જે બી કોઈ ચીજને આપણે ઉતરવું તો ઊંડા ઉતરવું, એનો પૂરી વ્યવસ્થિત રીતે એની શા ક્યાંથી શું કહ્યું છે, કેવી રીતે કહ્યું છે, તો સ્પષ્ટતા વિશેષતા એ રીતે. કારણ કે દ્રવ્ય ગુણ પર્યાય એ એક પ્રકારથી એને જીવને સ્વભાવની તરફ સન્મુખ કરવા માટેની ચર્ચા છે, એટલા માટે એનું આપણે ક્લેમ કર્યું. તો એ કહે છે કે એ જે હા ક્યાં વાત હતી શ્રાવક છઠ્ઠા સાતમા વાળા શ્રમણ એ બધા જીવો એવી રીતે જે હું શરીર અને આત્મા એક સાથે રહેલા છે તો પણ ભિન્ન દ્રષ્ટિ ભેદ જ્ઞાન દ્વારા કરી કે ના કરી, પ્રજ્ઞાછની દ્વારા ચેતન્યની અતિ સૂક્ષ્મતા દ્વારા એ બંનેને ભિન્ન જાણી અનુભવ કરી અને પ્રતીતિ કરી અને દેહ રહી થવાના કાર્યક્રમો કરે કે નહીં, તો એટલા માટે કે તું એવી જે તર્ક કરે ઉત્તર છે એ ઠીક નથી એમ અહીંયા કહ્યું. અને આ હું તમને ઉદાહરણ જે કહું છું કે આવા પ્રશ્નો થયેલા છે, સભામાં પૂછવાવાળા હોય નથી આવા, એક એક જ છે તો મારો શું ગુસ્સો, કંઈ પકડતી વિચારવું જોઈતું હતું ને કે બે માં કંઈક એવા અલગ અલગ રાખે ભેદ દેખાતો નથી એવી રીતે રહેલી છે. કોણ? ઇન્દ્રિયો એવી રીતે રહેલી છે, શરીરના પરિણામ અર્થાત શરીર એવી રીતે શરીર પરિણામને પ્રાપ્ત થઈ દ્રવ્ય ઇન્દ્રિયો. હવે શું કરવાની છે? આપણે જીતવાની, જીતવાની જેમાં શું કરવાનું છે? જુદા જાણવા. હવે જુદા જાણવા માટે શું કરવાનું? ભેદ જ્ઞાન કરવાનું. તો ભેદ જ્ઞાનની કઈ પદ્ધતિ છે, પારમેશ્વરી વિદ્યા કેવી રીતે અપનાવવાની છે, એ પૂરી અહીંયા એક દોઢ પંક્તિમાં અદભુત ચર્ચા છે. જો એ દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, અતિસૂક્ષ્મ શબ્દ આવે ને, ચૈતન્ય સ્વભાવની અતિસૂક્ષ્મતા, અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાનાથી જુદી કરી એટલે જુદી માની દ્રવ્યેન્દ્રિયો જીતવું છે. હવે આ વિદ્યા આપણે અજમાવવાની છે. એ વિદ્યા અજમાવતા પહેલા એનો સમજણ તો પડ્યું છે કે વિદ્યામાં શું કહ્યું છે, એટલા માટે આપણે એની ચર્ચા કરી છેલ્લાથી આમ જઈએ પાછળથી પાછળથી આગળ જઈશું. જુઓ ચૈતન્ય સ્વભાવ અને એનું વિશેષણ જે હમણાં હાઈડ કર્યું, ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ અસામાન્ય, એટલું આ મૂળ વિશેષણ. આગળ એના બધા વિશેષણ, વિશેષણની વિશેષ ખ્યાલ આવે એના માટે વિશેષણ લખવા. કોઈ બી વસ્તુ જે હોય, વિશેષ એટલે વસ્તુ જે સમજવી હોય, એને સમજવા માટે અગર એના આગળ વિશેષણ લગાવતા જઈએ, જેમ જેમ વિશેષણ લગાવતા જઈએ એમ એનો ખુલાસો એની સ્પષ્ટતા વિશેષતા, એ આ પદ્ધતિ રહી એવા એક પ્રકારથી સાહિત્ય જગત. જો સમ્યક દર્શન ની પ્રાપ્તિ માટે ઉપાયો આપણે પ્રારંભ કર્યા હોય તો આવા પ્રશ્નનો જવાબ તમને ખ્યાલમાં આવો. ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે શ્રદ્ધાન જ્ઞાન અને એમાં લીનતા, બસ એ હવે કેવી રીતે શ્રદ્ધા કરવી, કેવી રીતે ધ્યાન કરવું, કેવી રીતે ચારિત્ર એ બધી ચર્ચાઓ આ બધા ગ્રંથોમાં આવ્યા રાખે, જેમાં જે તત્વ જ્ઞાતું તત્વ એના આધાર પર આવ્યું ને, એના આધાર પર સમ્યક દર્શનની ચર્ચા કરી, એના આધાર પર સમ્યક જ્ઞાનની ચર્ચા કરી, ઘણી બધી ચર્ચાઓ. ટૂંકમાં એના આવલંબન લેવું, ભગવાન આત્માનું આવલંબન લેવું એટલે એવું સિદ્ધાંત. સિદ્ધાંત તમે ભાવ ભાષામાં કહ્યું કે એમાં હું પણ હોઉં, અહમ પણ હોઉં, અર્થાત પ્રતિભિન્ન ભાષિત થવું એ જ્ઞાન પ્રધાન છે અને સ્વભાવથી અભિન્ન ભાષિત થવું એ રીતે. અને એ રીતે કેવી રીતે ભાષિત થાય? તો કે એ શાસ્ત્રમાં કહ્યું હોય એ પ્રમાણે આગમ દ્વારા, એને યુક્તિ દ્વારા, નયો દ્વારા સ્પષ્ટ કરી, યુક્તિ દ્વારા વિશેષ એમાં ધારણા કરી અને એ પ્રમાણે એની નિર્ણય કરવાની વિધિ કરવામાં આવતી. એના માટે પૂરી ચાલ જે છે એ આગમમાં બતાવી છે. હવે જેનું અવલંબન લેવું છે એ ચૈતન્ય સ્વભાવના નું સ્વરૂપ સમજશું ને તો અવલંબન થઈ જશે. એનું સ્વરૂપ જ સમજવું અને એનો વિશ્વાસ આવો એટલે અવલંબન. એ રીતે ચૈતન્ય સ્વભાવનું જે સ્વરૂપ સમજવું છે, મેં શું શબ્દ વાપર્યો છે પહેલા, અતિસૂક્ષ્મ. અતિસૂક્ષ્મનું ભાવ વાચન કરવા માટે મેં ઘણા પોઈન્ટો બનાવ્યા આજે સવારે. હોમવર્ક બહુ કરતો હોઉં છું અને હોમવર્ક બહુ જરૂરી છે એને સમજવા માટે, સમજાવવા માટે, અનુભવ કરવા માટે, અને સમજાવવાનું પણ સમજવા માટે. સમજાવવા માટે કોઈ નથી આવતો અહીંયા, એમ સમજવું. જે પણ આ મેટર છે ને પ્રવચનોમાંથી લીધેલી મેટર, ખાલી આપણી ભાષામાં હું રજૂ કરું. તો અતિસૂક્ષ્મની ભાવવાચન કેવી રીતે કરાયું? જ્યારે જ્યારે ગુરુદેવશ્રી અતિસૂક્ષ્મ એમ કહે ને, ચૈતન્ય સ્વભાવ અતિસૂક્ષ્મ નથી એટલે પહેલું કથન નીકળે કે ઇન્દ્રિય ગોચર નથી. જવાબદારી આપી દીધી બહુ મોટી હે ને, એલર્ટનેસ આપી દીધી, બે વાત આપી દીધી. હવે જવાબદારી કેવી રીતે આપી એ પછી ચર્ચા કરીએ છીએ. એલર્ટનેસ એ આવી કે તું ઇન્દ્રિયોના માધ્યમથી આત્માને શોધતો હોય તો નહીં મળે, કેમ કે અતિસૂક્ષ્મ. રાગ ગોચર નથી, આ બે કથન એમના મળતા હોય એ અહીંયા કનેક્ટ થાય અતિસૂક્ષ્મ. એક તો એ થયું, પછી બીજું અતિસૂક્ષ્મનું ભાવ પાછળ ગમે તેવી ચીજ મળેલી હોય અને સિકંજી જે છે, આપણે આજે આજે બી એને એક પીણાની વાત કરી ને, મીઠું છે આ વિકલ્પો થશે એ ત્યાં એ વાત હતી. પછી એમાં તો એટલી બધી વાત કરી, એમાં પ્રમાણ ગોઠવ્યું, એ જે નિશ્ચય મોક્ષ માર્ગ નો ભેદ કર્યો, એમાં વ્યવહાર ઘટાયો, એ નિશ્ચય મોક્ષ માર્ગને અભેદ એકાગ્રતાની ઓરથી બતાવ્યું અને બંને એ પણ એ જ્ઞાનમાં શું બતાવ્યું, પ્રમાણ જ્ઞાન કર્યું. ગધર છે આવી તો પહેલી વાર ધ્યાન કર્યું મારું, ભલે પહેલા વાંચ્યું હતું, પહેલી વાર ધ્યાન કર્યું. પ્રમાણ ક્યાંથી લઈ આવે? આપણે તો પર્યાય સહિતની વસ્તુને પ્રમાણ એટલું સમજતા હતા, પણ અહીંયા બી પ્રમાણ જ્ઞાન કર્યું અને આને પ્રમાણ કહે છે. અને એ પ્રમાણમાં પછી શુદ્ધનો વિષય શોધો, અહીંયા શુદ્ધનો વિષય નથી શોધવાનો, એ પ્રગટ કરવાનો શુદ્ધનો વિષય શોધવાનો. એવી એવી બધી બાબતો છે, એવી આ બધી ગાથાઓ ખોલીએ તો બહુ મોટું પેટ છે. તમે એને બે ચાર વખત વાંચન આવતા પહેલા વાંચન, ઘેર જઈને વાંચન, એટલો સમય તો કાઢવો પડશે એને. આપણે લૌકિકમાં બી કરીએ ને, કોઈ બી આપણે એફિડેવિટ બનાવીએ તો કેટલો સમય આપીએ, ચાર ચાર વખત સંતનને બોલાવીએ છીએ, અહીંયા બોલાવીએ ચાર ચાર પાંચ પાંચ વિદ્વાનોને બોલાવીને કન્સલ્ટ કરવું છે, કેમ છે કેમ નહીં. દરેકની અલગ અલગ શૈલી હોય, દરેકની અલગ અલગ રીતો કહેવાની, એના પ્રત્યે હું ક્લેરિટી મળે. બીજું અતિસૂક્ષ્મ એટલે શું કહે છે? એ ગમે તેવી મળેલી ચીજ હોય તો પણ અહીંયા કહે છે કે એનો ભેદ, લક્ષણ ભેદથી ભેદ કરી શકાય. બરાબર, લીંબુ છે, મીઠું છે, સાકર છે, એનું એક શિકંજી બનાવી તો એ આપણને એમાં અન્ય અન્ય કંઈ દેખાય છે, આંખથી ચર્મચક્ષુથી નથી દેખાય, પણ એમાં અન્ય અન્ય છે કે નહીં એના સ્વાદ, તો એ કેવી રીતે ખબર પડે છે? તો કે લક્ષણ ભેદ, ખટાશ છે એના વર્તી લીંબુ, તો એ રીતે લક્ષણ ભેદથી એ ભેદ કરીને એની અતિ સૂક્ષ્મતા જે છે એની સાધની પણ જરૂર નથી. ગમે એટલું મળી ગયું લક્ષણ દ્વારા એ અતિ સૂક્ષ્મ જે સૂક્ષ્મતા છે એ જ્ઞાન સ્વભાવની, એના દ્વારા ગમે એટલી મળેલી ચીજમાં ભેદ વિજ્ઞાન કરીને બંનેની પૃથકતા અને એક જ દ્રવ્ય હોય તો એમાં ગુણોની અન્યતા એ રીતે ભાષિત કરી અને વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે એક, અને બીજું બે દ્રવ્યની પૃથકતા સિદ્ધ કરે છે. બે દ્રવ્યની પ્રત્યક્ષતા સિદ્ધ થાય એટલે પછી અન્ય દ્રવ્ય તરફ લક્ષ કરવાનો શું મતલબ છે? અને જે આપણું વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થાય પછી વિકલ્પ કરવાનો શું મતલબ છે? ખ્યાલ આવે તમને જે રીતે હું બતાવી રહ્યો, જયારે સ્પષ્ટ થઈ ગયું, સ્પષ્ટ થઈ ગયું પછી શું કરવાનું? અચ્છા, માનવા માટે શું કરવાનું? માનવા માટે માનવાનું, બીજું કઈ નથી કરવાનું, કોઈ મીટિંગ નહીં કરવાની, હે ને? જો આજે આની આનું જે ચર્ચા છે ને એ સમૂહમાં થઈ શકે, પણ માનવા માટે કોઈ સમૂહમાં શિબિર રખાતી નથી. એ તો સ્વતંત્ર સ્વયં છે, એ પોતાનું સ્વયં છે, એને એ પોતાનું એફર્ટ છે. એમાં પછી માનવા માટે ધ્યાન શિબિર, માનવા માટેની શિબિરો, એવી શિબિરો હોતી નથી. પ્રોપગન્ડા જેવું છે નહીં. પછી સૂત્રો બોલાવડાવવાના અને પછી એ સૂત્રો રટાવવાના અને નામ આપવાનું ધ્યાન શિબિર. જ્ઞાન શિબિર હોય, ધ્યાન શિબિર નામ આપવું, ધ્યાન ધર્મ છે. એને શિબિર સમૂહમાં હોય, ધ્યાન સમૂહમાં નથી. સ્વતંત્ર પર્સનલ છે, સમજમાં આવે? એમાં કોઈ રીતે કઈ સમજવા માટે જે બેઠા છે એવું એ બધું થઈ શકે, પણ કરવા માટે એવું નથી. તો ફિલિંગ્સના મેટર હોય છે, એ સ્વયં એને સમજાય છે અને એ પ્રમાણે વર્તાય છે અને અનુભવાય છે, મજા કરે છે જી, એને એ પ્રમાણે આખી વિધિ થતી હોય છે. કારણ કે ઘણી વખત અતિરેકતા આવી જાય છે ને તો એમાં ઠીક નથી રહેતી, એને ન્યુસન્સ થઈ જતું હોય છે પછી એના નામે. એટલા માટે થોડું ધ્યાન કરાવ્યું. અહીંયા આપણે ત્યાં તો કોઈ ભટકવાની બાબતો છે નહીં, અને આપણી પાસે પાયો સ્ટ્રોંગ છે. મુદેશજી પાસેથી બધી કોઈ એમાં બધી ચોખ્ખી વાત કરી નાખે, આમ હોય જ નહીં. એટલા માટે અહીંયા અતિસૂક્ષ્મતાનો એક અર્થ એ થયો. બીજો એક ખાસ અતિસૂક્ષ્મતાનો અર્થ બતાવું છું કે બે એંગલથી બતાવું, બે એંગલ. અતિસૂક્ષ્મ હોવાના કારણે મતિશુદ્ધ જ્ઞાન છે આપણી પાસે. આપણી પાસે મતિ જ્ઞાન શુદ્ધ ઉપયોગ છે, બરાબર? એટલું લિમિટેડ છે, વાંધો નહીં, પણ એમાં બી ક્વોલિટી સેવી છે. એમાં એમાં એમ કહે છે કે એમાં અતિસૂક્ષ્મ થવાની એક ક્વોલિટી, બરાબર છે? એક બે બીજો એકદમ બતાવ્યો, આ જ્ઞાન અર્થાત તો જ્ઞાન અતિસૂક્ષ્મ હોવાથી એને મતિશુદ્ધ જ્ઞાનને મર્યાદામાં લાવવાની વાત શાસ્ત્રમાં કહી. બીજું, મર્યાદામાં લાવવાની ક્વોલિટી મતિશુદ્ધ જ્ઞાનમાં છે, એની અતિસૂક્ષ્મતા છે. એક જ ગાથામાં, એક જ ટીકાના બે એંગલ, વિસ્તાર કરીને સમેટવાની ક્વોલિટી, સમેટવાની ક્વોલિટી છે એ અતિસૂક્ષ્મતા, બરાબર? અને વિસ્તાર કરવાની જે છે એ સમજવાની, એ શિક્ષિત થવાની ક્વોલિટી. તો બે, હા, બે બે વસ્તુની પોતપોતાની જગ્યાએ ઉપયોગીતા છે, બરાબર છે? શું શું કહ્યું મેં કે મતિશુદ્ધ જ્ઞાન આપણી પાસે છે, આપણી પાસે જે સાધન છે એ સાધનમાં એક એવી ક્વોલિટી છે કે જે શું છે, અતિસૂક્ષ્મતા. એટલે બહારમાં વિચાર કરી કરીને, વિચાર કરી કરીને ત્યાંથી નિવૃત્ત થવાનું એની પાસે જબરજસ્ત એની પાસે વિશેષતા છે. બતાવો તમને, જો મેં એટલે જ આ ગ્રંથ ધ્યાન કર્યો હતો, ખાલી વાંચી લો, ઊંડા નહીં ઉતરીએ એમાં, અને તો એ ગાથા પછી વિસ્તાર કરીએ. 144મી ગાથા ખાલી ટચ કરીએ છીએ આપણે. પ્રથમ શુદ્ધ જ્ઞાનના અવલંબનથી, બરાબર? અશુદ્ધ જ્ઞાન એટલે કયું? શાસ્ત્ર જ્ઞાન. શાસ્ત્ર તો માથે હોવું જોઈએ, ખ્યાલ આવ્યો ને? જ્ઞાની જ્ઞાનીની શિખામણ હૃદયમાં હોવી જોઈએ અને આગમ માથે હોવું જોઈએ, એ બહુ જરૂરી. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા, અહીંયા ચાલે છે ને આપણે ઇન્દ્રિય, ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તી બુદ્ધિઓ, કેમ તેને બધીને મર્યાદામાં લાવવું, કેમ લાવવી? કેમ કે એ પરની પ્રસિદ્ધિ કરે, એટલે મર્યાદામાં લાવવી શિખામણ છે. અને મર્યાદામાં લાવી શકાય છે એવી એની અતિસૂક્ષ્મતા, એનો નેચર છે. તમે જ્યારે મતિ જ્ઞાન દ્વારા અને શુદ્ધ જ્ઞાન દ્વારા તમે ભણો અને તમે નક્કી કરો કે આ રીતે જુદું છે, આ રીતે જુદું છે, એટલે ત્યાંથી નિવર્તે છે કે નહીં નિવર્તે છે, તો એનામાં એવી સૂક્ષ્મતા છે, એની પાસે નિવર્તવાની તાકાત છે, તો એવી રીતે નિવર્તે છે. કોઈ કહે ઠીક છે, મતિ જ્ઞાનને તો બરાબર, આપણે મતિ જ્ઞાનની તો પાવર લઈ લીધો, પણ શુદ્ધ જ્ઞાન તો કામનું છે કે નહીં? કેમ કે નય સામા પડે છે શુદ્ધ જ્ઞાનમાં, અને વસ્તુ પદાર્થનું સ્પષ્ટીકરણ સામા થાય છે નયોમાં, તો પછી નયો માં ઉલજુ કે ના ઉલજુ નયા થી ક્રાંતિ ગાથા છે ખ્યાલ આવે તમને જો આગળ કહે બધી બુદ્ધિઓને તેની એ બધીને મર્યાદામાં લાવીને મતિ જ્ઞાન તત્વને આત્મ સન્મુખ કર આ મતિ જ્ઞાનમાં અતિ સૂક્ષ્મતાની એક વિશેષતા એવો તથા નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી એનો પ્રવેશ કરો કે નહીં નયમાં પ્રવેશ કરવો પડશે અવલંબનથી થતા અનેક વિકલ્પો હવે જો અહીંયા નિંદા કરીએ અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી સુજ્ઞાનની બુદ્ધિઓને પણ નય દ્વારા સમજવામાં આકુળતા કરી નય દ્વારા સમજવું એ જ્ઞાનનું પ્રકરણ છે એ સંબંધી વિકલ્પ એ આકુળતાનું કારણ છે અને એ સમજીને એ સંબંધીનો પક્ષ કરવો એ ગર્ભિત શુદ્ધતા છે બધું એક સાથે સામાન્ય વાત નથી અક્ષેભાઈ આને માનો કે તમે નય દ્વારા કોઈ વસ્તુ આત્માનું સ્વરૂપ સમજવાનું ચાલુ કર્યું તો એ તો જ્ઞાનનો પ્રયોગ છે જ્ઞાનનું ત્યાં તો વાસ્તવમાં એક પ્રયોગ છે એ સમય સત્કલ્પના કહી ને જ્ઞાનનો યથાર્થ પ્રયોગ કર્યો કે આત્મા શુદ્ધ કેવી રીતે છે વર્તમાનમાં ચલો અશુદ્ધ છે તો કેવી રીતે છે તો ક્ષણિકતામાં છે શુદ્ધતા ત્રિકાંતામાં છે આ બધો નિર્દેશ ક્યાંથી કરીએ છે નયો દ્વારા કરીએ બરાબર આ અપેક્ષાથી આમાં અપેક્ષાથી આમાં અપેક્ષા એટલે આધીનતા નહીં અપેક્ષા એટલે દ્રષ્ટિકોણ આ દ્રષ્ટિકોણથી આમ આ દ્રષ્ટિકોણથી આમ એ વસ્તુને બરાબર બધી બાજુથી ફેરવી ફેરવીને જોઈ કે ના કર્યું અત્યારે જોયું તો એમાં પછી સાથે વિકલ્પો છે ને એ સંબંધે વિકલ્પો પણ છે તો વિકલ્પોમાં આકૃતતા પાસે અને જ્ઞાનની સ્પષ્ટતામાં સ્પષ્ટીકરણ થયું અને સ્પષ્ટીકરણ થયું ક્યારે કહેવાય એ સંબંધીનો સ્વભાવનો પક્ષ બનવો તો સ્પષ્ટીકરણ નહીં તો એના પહેલા સ્પષ્ટીકરણ કશું નથી એના પહેલા બુદ્ધિનો વિષય બનાવ્યો અને એ વાસ્તવમાં એક પ્રોફેસર બની ગયો છે બીજું કાંઈ નથી તો આ બધું એક સાથે થાય છે એના ઉપયોગાત્મક એક જ કામ છે કયું કે વિકલ્પ નયો દ્વારા આપણે સમજીએ પણ એમાં વિકલ્પ જે આકુળતા લાગે છે ને તો આકુળતાનો પણ બોધ થાય છે કે વિકલ્પ છે એટલે એ બી ખ્યાલ આવે કે એમાં આપણે એ આપણું પ્રયોજન નથી આ વિકલ્પથી સમજવું એ પણ આપણને ખ્યાલમાં રહે છે એલર્ટનેસ રહે છે અને સાથે સમજાય છે એવું વસ્તુનું સ્વરૂપ આપણું છે એની ફેવર બી થતી જાય છે જે ફેવર થતી જાય છે એ વાસ્તવમાં તમારો પૂર્વની પર્યાયમાં થતો પેટનો પુરુષાર્થ છે પ્રગટ પુરુષાર્થ નથી પ્રગટ તો જ્યારે ફાટશે ત્યારે જોશું આજે બતાવો બોલો કેવી રીતે ફાટે છે ઘણી બધી એકદમ સામાન્ય વાતોમાં પણ ઘણી બધી વાત કહી છે તો એ આખી અહીંયા કહી તો એ શુદ્ધ જ્ઞાનને શું કર્યું ફેલાયું પહેલા એને ફેલાયું એટલે એનામાં શિક્ષિત થવાનો પણ મતિ જ્ઞાન જે છે ને એ સાંભળે શાસ્ત્ર કોણ સાંભળે ઉપદેશ કોણ સાંભળે મતિ જ્ઞાન સાંભળે અને એક 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 પ્રકારથી મતિ જ્ઞાનમાં સાંભળવું દરિયા શરૂ થાય અને શુદ્ધ જ્ઞાનનો પરફોર્મન્સ આવે અને ઉપાધિઓથી રહિત થઈને નિવૃત્ત થઈ જાય બધી શુદ્ધની ઉપાધિઓ બી નહીં એટલે લક્ષ નહીં પરનું એ ભાવ શુદ્ધ જ્ઞાન થાય આ આખી મેથડ આની અંદર વિચાર કરજો બહુ કઈક માલ છે આ એ જો આગળ હવે તથા નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી અવલંબન લીધું પહેલા પછી અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શુદ્ધ જ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને અચ્છા ક્યારે મર્યાદામાં આવે જ્યારે આ આપણું કાર્ય સધાઈ જાય કે પછી મર્યાદામાં આવે પછી શું કામ છે એ રીતે જ છે એને છત્રી ત્યારે ત્યાં સુધી જ વાપરવી કે વરસાદ આવે પછી શું કરવાનું મૂકી દેવાની એને લાકડી જ્યાં સુધી ખજી પર પહોંચે ત્યાં સુધી રાખવાની પછી શું કરવાની મૂકી દેવાની પછી પકડી રાખશું તો નહીં પાંચ રૂપિયાની લાકડી છે ઘેર લઈ જશું તો કે દર્શન નહીં કરી શકે ના ખ્યાલ આવે દસ રૂપિયાની લીધી હોય લાકડી પણ જોવું ભલે કરોડો પતિ હોય તો છોડવાનો ભાવ ના આવે મૂકી દઈએ શાંતિથી એ રીતે છે આવું સ્વરૂપ મોહ તો મોહ જ છે મોહ મજાક કરે છે આપણી બહુ જ મજાક બનાવી દે છે આપણી વિચાર કરજો ને હે મજાક બનાવી એ રીતે હું કદાચ કોઈ તીખા કથન હશે પણ બહુ જ ચોટ લાગી જોઈએ હવે તો બહુ થઈ ગયું હવે વાતો ક્યાં સુધી કરીશું એવું છે જો સુજ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવી દે એટલે નિવૃત્તિ નિર્ણય કરી સુજ્ઞાન તત્વને પણ આત્મસંમુખ કરતો હવે અનુભૂતિની મોસમ આવી ગઈ અત્યંત વિકલ્પ રહિત થઈ વિકલ્પનું શું કામ વિકલ્પની વ્યર્થતા વાસી જ્યાં સુધી જે આત્મલક્ષી બતાવતો હતો વ્યવહાર ત્યાં સુધી સમજ્યું પણ પરમાર્થને કેળવાઈ ગયો પછી વિકલ્પનું શું કામ અહીંયા એમ કહે તત્કાળ નિજ સ્થિતિ પ્રગટ થતા આદિ મધ્યંત રહિત અનાકુળ કેવળ એક આખા વિશ્વમાં ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય અનંત વિજ્ઞાનગન પરમાત્મા રૂપ સમેસાને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે આત્મા સમ્યકપણે દેખાય છે, શ્રદ્ધાય છે, જણાય છે, તેથી સમ્યક સમેસાર સમ્યક દર્શન અને સમ્યક ધ્યાન છે. ચારિત્ર ના લખ્યું અહીંયા, ચારિત્ર લખવું જોઈએ, તું ભૂલ કરી દે. આ ચર્ચા આમાં પણ આવવા વાળી છે, એટલે હું એને હાલ નથી બોલતો. જે ત્રીજો આવશે ને અસંગતા, એના પછી આત્માનો બહુ મહિમા કર્યો છે, ટંકોત્કીર્ણ આદિ કરીને એની ચર્ચા આપણે એ જગ્યાએ કરીશું. અનુભૂતિ થઈ ગઈ એમ, અને છેક આપણે 38મી ગાથા તો આવશે ત્યારે જયારે મળતા રહેશું. સંચેતન કેવું હોય છે જોશું ને. 32-33 ગાથામાં સ્તુતિ જયારે બી પૂરી થશે, આપણે એ પ્રકરણ પૂરું થશે. 34મી ગાથામાં બધી જ્ઞાન પ્રત્યાખ્યાન છે, ત્યાગની વાત કરશે. અને 35-36માં ફરીથી બે ધ્યાન કર્યા. 35માં જ્ઞાન પ્રત્યાખ્યાન છે એનું ઉદાહરણ પેલી ચાદર નિશાની. અને 36-37માં પાછું ભાવક ભાવ અને ઘેય ભાવથી ભેદ ધ્યાન કર્યા. અને બધી જયારે ભેદ ધ્યાનનું ફળ આવી જાય છે આત્માની અનુભૂતિ, તો કે આત્માનું સંચેતન કેવું છે, શ્રદ્ધામાં શું થતું હશે અને આત્માના અનુભવમાં થતું શું હશે એ બતાવો, એની ચર્ચા 38મી ગાથા. એ રીતે પૂર્વ રંગ અધિકારની ફેસિલિટી પૂરી અહીંયા બતાવી. અને આપણે જ્યારે જ્યારે મળીશું તો આ વિશે આગળ કરતા કરતા ત્યાં સુધી તો એકવાર જશું આપણે, બરાબર. એટલો નિર્ણય પહેલાથી કરેલો છે આપણે, એકવાર આગળ ત્યારે 38મી ગાથા સુધી આપણે જશું, જ્યારે બી આપણું એ રીતનો યોગ થશે ત્યારે. અત્યારે આપણો યોગ છે 31મી ગાથા, બરાબર. જો અહીંયા શું કહે, અતિસૂક્ષ્મનો ખ્યાલ આવી ગયો. આ રીતે અતિસૂક્ષ્મતા એની છે, ઠીક છે સાહેબ. અતિસૂક્ષ્મ છે ચેતનને સ્વભાવ, પણ પ્રગટ છે. અહીંયા પ્રગટ કહી દીધું. પ્રગટમાં શું ભાવભાષણ છે કે ભલે અતિ સૂક્ષ્મ છે પણ જાગતો જીવ ઉભો છે. સ્વાનુભવ પ્રત્યક્ષ છે, સ્વસંવેદન પ્રત્યક્ષ છે. સ્વાનુભવ તો થશે ત્યારે થશે, અત્યારે સ્વસંવેદન પ્રત્યક્ષ છે. તો કોઈ કહે કે અતિ સૂક્ષ્મ છે એવો આત્મા મારે લાવવો ક્યાંથી, ક્યાં છે કે અમે એનો હવે ઉપયોગ કરી આપણે મન લઈએ, તો કે પ્રગટ છે સાહેબ, પ્રગટ છે વસ્તુ તરીકે, પ્રગટ છે. પ્રગટ અપ્રગટ જે પર્યાયની અપેક્ષા છે એની હાલ ચર્ચા નથી. આ દ્રવ્ય સ્વભાવની વાત છે. પર્યાયમાં પ્રગટ કરવો, પર્યાયમાં અત્યારે અપ્રગટ છે અને કરવો, એ ચર્ચા અહીંયા નથી. એના માટે તો છે પણ એ ચર્ચા અહીંયા નથી. તો કેવો છે આત્મા, પ્રગટ છે. પ્રગટમાં બેનસીનું કથન શું મળે છે, જાગતો જીવ ઉભો છે. ક્યાં ઉભો છે, ક્યાં ઉભો છે બતાવો સાહેબ, હવે ઉભો તો છે. તો ત્યાં કહ્યું આગળ છે ટીકામાં, સ્વસંવેદન પ્રત્યક્ષ અને આત્મા જ્ઞાન સ્વસંવેદન પ્રત્યક્ષ સંવેદન થાય છે ને, એની બહુ ચર્ચા થશે આપણે ત્રીજા ગુણમાં. સંવેદન થાય છે, અને સંવેદન થાય છે કે નથી થતું. સંવેદન એટલે જાણવું, જાણવું સંવેદન હે ને. રાગની અનુભૂતિ નથી થતી, રાગનું સંવેદન નથી થતું, એ જ્ઞાનનું સંવેદન થાય. જે રાગમાં આકુરતા થઈ તો આકુરતાનું વેદન નથી થતું, જ્ઞાનનું વેદન થાય. આકુરતાને જાણી માલું પડવું એ સંવેદન છે. તમને હર સમય કાયમ કાયમ જે બી ગે સંબંધી જ્ઞાન થાય છે એમાં જાણવું થાય છે, એ તો માલુમ પડે છે કે નહીં. તમને જે કાલે લીધું હતું ને ઉદાહરણ, કે ભાઈ આ સંબંધી ખબર નથી પણ એનું જાણવું થયું, એ જાણવું થયું એ તો માલુમ પડે છે કે નહીં, કે એ કોઈને પૂછવું પડે છે ઘેર જઈને કે મને જાણવું થાય છે કેવી રીતે સાહેબ બતાવો, એ કોઈને પૂછવું પડે છે. તો એ સંવેદન છે, સંવેદન પ્રત્યક્ષ છે, એ છે આત્મા. ત્યાં તે સાચો આત્મા એ છે, દર્શન કરવાના છે એ આત્મા. સંવેદન પ્રત્યક્ષ છે, હર સમય સંવેદાય છે. આપણે શું થાય છે કે આપણે વિશેષોમાં જતા રહીએ અને એ વિશેષના વિષયોમાં જતા રહીએ છીએ, ઓર દૂર જતા રહીએ છીએ. અને ઓર દૂર જવાનું બતાવું, અને એમાં અહંબુદ્ધિ કરીએ છીએ, એટલે ક્યારે પાછા ન આવવાની વ્યવસ્થા કરી દઈએ છીએ. સમજમાં આવે છે, બહુ મોટી આપણી ક્ષતિ છે. ત્યાં ઉપયોગ જાય ત્યાં સુધી તો સમજમાં આવે છે હેને, પણ એમાં એવું ગાંઠ મારી દઈએ છે હેને, કે એમાં અભેદ બુદ્ધિ કરી દઈએ છે કે આ બરાબર જ છે, આમ જ હોય, મારું કામ જ આપશે. પછી પાછો ક્યારે લોટશે, ક્યારે સારાથી વિકલ્પ પર લક્ષથી. તો એ રીતે જીવ પરેશાન થઈને રહે છે. તો એ અહીંયા કહ્યું કે ભાઈ તારી પાસે પ્રગટ છે. પ્રગટ કહેતા પ્રગટ કરવાની જે ભગવાન થાવ વાળી વાત નથી, ભગવાન છો વાળી વાત. પેલા ભગવાન છો એ સમજી લો, પછી થાવ વાળી વાત પછી કરીશું. એ બીજા નંબરની વાત છે, થાવ એ છો એ પહેલા નંબરની વાત છે. એ મીટિંગ ક્લિયર કરો તો થાવ એ વાત સમજાઈ જશે. થાવ એ વાત તમે પૂછશો નહીં કેવી રીતે થવું, છો તો પછી થવાની વાત કેમ કરો. મને જયારે ગુરુદેવજી જયારે શરૂ શરૂમાં વાંચ્યું ખબર નહીં યાર શું કહે છે, કે પહેલા તો કે ભગવાન છો અને પછી કે ભગવાન બનો, તો કઈ ભૂલ થતી લાગે એવું મને થતું હતું પર્સનલી કે કેવી રીતે. પછી જયારે ખ્યાલ આવ્યો કે ભગવાન છો એ પેલા નક્કી કરીએ, પહેલું કથન જ્ઞાની કથન કર્યું છે, ખોટું તો હોય નહીં, આપણી સમજણમાં ભૂલ હશે 100% વાત છે, એટલે પેલા છો કેમ તો એ ખબર પડી ને, તો થવું છે એ વાતમાં કોઈ દમ નથી, થવું છે બધું ઓટોમેટિક છે, એના સ્વકાલમાં એને એ પર્યાયનું ધ્રુવ છે ને એ સમજમાં આવી જાય છે. નિવૃત્ત રહેવું, નિર્વિકલ્પ રહેવું, મજામાં રહેવું, હે ને, વિકાર રહિત રહેવું, એ એ જીવન માટે આપણને હંમેશા આમંત્રણ છે. આ બધા કથનો છે ને એના માટે આપણું આપણું સ્વાગત કરી રહ્યા છે. હવે બસ ચુનાવ આપણા હાથમાં છે, શું શું નક્કી કરવું, એ આમાં રહેવું કે આમાં ના રહેવું. જો પ્રગટ પ્રગટનું બાબાસન થયું, જાગતો જીવ ઉભો, સ્વસંવેદન પ્રત્યક્ષ હંમેશા મોજુદ છે, એમ કે હર કાળખંડમાં શુદ્ધ ચૈતન્ય સત્તા રૂપે હાજર રહે. પતી ગઈ વાત, હવે આત્માને શોધવાની જરૂર નથી. હર કાળખંડમાં, હર કાળખંડ એટલે કે હર પર્યાય પર્યાય, હર ઉપાદ્રેમાં એ પાછું શુદ્ધ શુદ્ધ ચૈતન્ય સત્તા હે ને, એને અનુસરીને જ્ઞાન થવાનું ક્યારેય સમાપ્ત થતું નથી, એની શુદ્ધતા છે. અને ક્યારે બી કોઈનામાં પર્યાય ગમે તેમ માન્યું હોય, પરંતુ પોતાના ચૈતન્ય સત્તા રૂપે હાજર રહે છે, ક્યારે બી કોઈ જળ રૂપે તેને હાજર રહે છે એમ નહીં. આજુબાજુના જે પેકિંગો તો જતા રહે છે, આવતા રહે છે, પણ એનો આનો રંથ માત્ર પ્રભાવ થતો નથી, પ્રભાવ પડતો નથી આના પર. શુદ્ધ ચૈતન્ય સત્તા હંમેશા હર કાળખંડમાં મોજું થયું. એવો કયો કાળખંડ નથી, કાળખંડ એટલે પર્યાય, એવો કયો કાળ અનુશુદ્ધિ પ્રવાહમાં કોઈ એક કાળખંડમાં નક્કી કરીને કહો કે અહીંયા મારી મોજુદગી છે કે નહીં, હે ને. એ કાળખંડમાં એ વિશેષમાં તમે હમણાં એને તિરોભાવ કરો વિશેષ, પણ તમારી હાજરી છે કે નહીં એ જુઓ. અને જે હાજરી છે ને એ તરફ જો તમે જામી જાઓ તો એ કાળખંડ છે ને સદૃશ્યતા આવી જશે, એ કાળખંડ પૂજાઈ જશે. અમને તો એની પણ જરૂરત નથી. સુગાણીજી કહે છે એ પર્યાયનું ધ્યાન જેને કરવું એ કરે, હું કોનું ધ્યાન કરું, એ પ્રવાહ એ છે. આ મેટર બધી સમજમાં આવે ને કોઈ, એ જ વાત છે. અલગ અલગ શૈલીથી કહેવામાં આવે, ભારે નથી પડતું ને. હું સ્પીડમાં જઈ રહ્યો છું, બહુ જબર રોચક વસ્તુઓ છે અને અજમાવા જેવી છે. ટૂંકમાં અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવનું અવલંબન લેવાનું કહ્યું, સ્વભાવનું અવલંબન લેવાનું કહ્યું ચૈતન્ય સ્વભાવનું. તો એ ચૈતન્ય સ્વભાવને શોધવા માટે નીકળ્યા, તો એ અતિ સૂક્ષ્મ છે એની એ વિશેષતા સમજ્યા. એ વિશેષતા વાળું જયારે મજા આવી તો પછી આ ક્યાં મળે, તો કે પ્રગટ છે. ક્યાં પ્રગટ છે? તો હર સમય સંવેદન પ્રત્યક્ષ. હવે એ સંબંધી કોઈ કોઈ પદાર્થનું જ્ઞાન કરે તો આ પદાર્થનું આવું જ્ઞાન, આ પદાર્થ આવો, આ પદાર્થ તેવું, એ શું કામ કરે છે? પંચાત છે બધી ખોટી. જે જાણવું થાય છે, સંવેદન થાય છે, એ તારી પહેચાન છે, એ જ આપણી પહેચાન છે. એને લઈને જ આપણું નામ ધ્યાય આપવામાં આવ્યું છે, નામ આપ્યું, પહેચાન આપી. અને સિદ્ધાલયમાં બિરાજમાન થવું હોય ઉડાન લઈને, તો વેદ જ્ઞાનની પદ્ધતિ આપી. શું નથી આપ્યું? આપ્યું છે કે નથી આપ્યું? કાયમી સ્થાયી થવું હોય તો પણ, બધી જ વસ્તુ જે સ્થિર થવું હોય તો. પ્રગટ છે, પ્રગટ છે એ મહેસૂસ કરવાની મેટર છે. અને ઇન્દ્રિયોથી તમે કોઈ રીતે એને તાળો નહીં મેળવતા, નહીં મળે, કેમ કે એનો વિષય નથી. ઇન્દ્રિય જ્ઞાનના વિષયમાં ઇન્દ્રિય જ્ઞાનના આગળ આવવા વાળું છે. ભાવેન્દ્ર કહેશું ત્યારે, ત્યાં જ આ વાત બિરાજમાન, ત્યાં જ આ સામાન્યનો વિશ્વાસવાદ છે, ત્યાં જ આ જાણવું જાણવું જે જાણવું થાય છે એ તો માલુમ પડે જ છે. માલુમ પડવું શબ્દ નાખ્યો છે કરતા કર્મ અધિકારમાં, એનું માલુમ થવું પડે છે કે આ જે પણ થાય. હવે શું થાય છે એ આપણો વિષય જ નથી. જે બી માનો કે બોમ્બ ફૂટ્યો આજે કોઈ જગ્યાએ, જે બી થયું કોઈ બી જગ્યાએ, જે પણ બોમ્બ ફૂટ્યો પછી જે શું ઇન્ડેક્સ નીચે આવી ગયો, જે પણ થયું, જે પણ ઊંચો થયો નીચે થયો, જે પણ થયું બરાબર છે, તો એ આપણો વિષય નથી. તે આત્માનો વિષય નથી, એ આત્માની વાત નથી. પણ એ સંબંધિત જે જાણવું થયું એનું જાણવું થયું કે ના થયું? ના સાહેબ, ઇન્ડેક્સ ઓછો થઈ ગયો એ જાણવું તો બહુ દુઃખનું કામ છે, અને વધારે થયું એ અરે એ નથી. એમ વધારે ઓછો એ તો જ્ઞેય છે, હે ને. અને જાણવું થાય છે જ્ઞાતૃ તત્વ છે, બરાબર છે કે નહીં? અને જાણવું થાય છે એનું જાણવું અમને થાય છે. એનું જાણવું જો ન થતું હોય ને તો બહુ મોટી બીમારી. અને એવો કોઈ આત્મા જ ના હોય કે જાણવું થાય છે એવું જાણવું ના થાય. આ કઈ શક્તિ કોઈ કહેશે? પ્રકાશ શક્તિ, સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ. એમાં વાંચી ગયો આજે 3-4 પાના સુધીના બધી વાત, હું જેટલું બોલી રહ્યો છું એમાં લખ્યું, ત્યાંથી તો કહું છું તમને. સ્વસંવેદનમય પ્રકાશક શક્તિ, સ્વસંવેદન છે. આ સંવેદન જ્ઞાનનું જ છે, એને આનંદ નું પણ વેદન નથી હોતું. આનંદ નું જ્ઞાન હોય એમાં જ્ઞાન નું સંવેદન, આનંદ ને જાણે છે, જ્ઞાન સંવેદન નું. એટલે આત્મા બંધ મોક્ષ ને જાણે છે, કરતો નથી, શું નથી. બંધ મોક્ષ જણાય છે, સમજાય છે, જણાય છે, કરતો નથી. તું કરે શું છે? તો કે જાણવું છે, સંવેદનમય. હવે બંધ નું પણ જાણવું જ થાય. અરે બંધ નું જાણવું થાય છે તો બંધ ની ઓરથી નામ પાડ્યું, એ જાણવું થાય છે. આત્મા શું સંવેદન છે તો બંધ તો બહાર રહી ગયું, અને મોક્ષ ક્યાં રહી ગયું? એ પણ બહાર રહી ગયું. અમને મોક્ષ ની જરૂર નથી, એ વાજિબ ને મોક્ષ મળે છે. ખ્યાલ આવે કે નહીં? અને અમને તો બંધ ને હટાવવો છે, એને ક્યારે બંધ હટતું નથી. બધા ઉલટા કામ થઈ રહ્યા છે. એટલે ક્યાંથી કામ થાય? અહીંયાથી પાછો વળે. પાછો વળે તો કથન છે, અહીંયા તો મોજુદ છે, પાછો વળવાની પણ જરૂર નથી. એ રીતે આપણે ત્યાં સતપથ છે ને, સતપથમાં હતું જયારે, હા ત્યાં હતું આપણે પંચકલ્યાણ, ત્યારે ગોદાજી ના પ્રવચન હતા. પછી માર તો ગોદાજી બહુ સરસ કહ્યું, મજા આવી, કે મુનિરાજ ઘરનો ત્યાગ નથી કરતા, હે ને, ઘરમાં આવે છે. પછી મારું પ્રવચન હતું, બહુ ગમી વાત થી બીજું, ઘરમાં આવે છે બહુ સારી વાત છે, પણ ખરેખર ઘરમાં જ હોય. ત્યાંથી વાત તો ઉભી થાય છે. આવવાની વાત, જવાની વાત આત્માને શોભતી નથી. લોકાકાશમાં આત્મા વસેલો છે એ બહુ જૂઠી નહીં કથન છે. આત્મા આકાશના ચિત્રમાં રહે છે, લોકાકાશના ચિત્રમાં એ બહુ સ્થૂળ કથન છે. પોતાના અસંખ્યાત પ્રદેશ ચતુષ્ટયની બહાર ક્યારે જતું નથી. નરકમાં ગયો ને ત્યાંથી આવ્યો એ વાત ખોટી છે. અને પોતાના સ્વરૂપની બહાર જતું નથી, અને વાસ્તવમાં ક્યાંથી આવું બનતું નથી. ઓરિજિનલ સ્વરૂપ આ છે. પછી સહયોગને લઈને, કર્મના બહાર એ ચીજોને લઈને, એ બધું ઉદ્દેશી એક લીટીમાં સંપીડિત સંપીડે છે કે જાણે એવું પ્રયોજનવાન છે. એનાથી વિશેષ કહીને ત્યાં બી જ્ઞાતું તત્વની વાત કરી, ગી તત્વને બતાવી, એટલી તાકાત છે. સમજમાં આવે છે? શું તાકાતથી ચર્ચાઓ થઈ રહી છે. આ પહેચાન હોય ને તો ગુરુદેવની પહેચાન કરાવે છે. આ પહેચાન ના હોય તો આપણે સાહેબ ગુરુદેવને નથી ઓળખતા. મારો એવું બ્લેમ છે, ખરાબ લાગે તો લાગે, પણ આ બ્લેમ છે. આ સમજણ ના પડે તો ગુરુદેવની પહેચાન જ આ. ખરેખર કહું તમે એને દીપમાં જ નાખશો, તમે ચામર લઈને એકલા નાખશો, એવી મેટર છે. કોઈ દિવસ બંધ કમરામાં નૃત્ય કરવાનો ભાવ આવે ને? મંદિરમાં તો કેટલા શ્રોતાઓ હોય, વાજિંત્રો હોય, મ્યુઝિશિયન હોય, અને ભગવાન તો પછી હોય, એટલે નાચે છે. એ નાચવું નાચવું નથી હોતું. ચામર ઢોળવાની વાત શું છે, કેટલી ઉત્કૃષ્ટ વાતો છે, તો પણ કહે છે કે એ ભાવ કયો છે? ઔદિક ભાવ છે. શાયદ એ વાસ્તવમાં ઔપશમિકતા નથી જીવની. એને ઉપસમનો ઉપસમ રસ જેને ઝરતો હોય, એને એ જીવ બાહ્યનો નૃત્ય કરતો હોય, તો એ નૃત્ય કરવાનો ભાવને ઔદિક ભાવ માની, અને પછી જ્ઞેય છે આત્મા કે આતૃત્વ લઈને એવી મહાનતાથી વાસ્તવમાં જીવે છે. ખ્યાલ ખરેખર એ રીતે પ્રગટ ખ્યાલ આવ્યો. આ આ જે પરિભાષાઓ, એક એક વસ્તુ વિચારો, પ્રગટ છે કે નહીં? પ્રગટ છે પછી બતાવો સાહેબ ક્યાં પ્રગટ છે. તો આગળ શું લખી દે? અંતરંગ. અંતરંગ ક્યાં છે? હે મંગલા ગાડી. અરે બંગલા ને જાણે છે કે નહીં? અરે બંગલા ના જાણવા રૂપે પડમે છે, ગાયક છે. જાગતા ઉસમે આતંબરામ, ગાડી લાવે ક્યાંથી? એને ગાડી સંબંધી જ્ઞાન થયું, એ જ્ઞાન ગાડીનું છે કે આત્માનું છે? આત્માનું છે. તો એ ગાયકને બતાવે છે કે ગાડીને બતાવે છે? ગાડીને બતાવે છે. બતાવ ગાડીથી ભિન્ન બતાવે છે. અગર ગાડીને બતાવું છે વાત તમારે રાખવી હોય, ના ના ગાડીને બતાવે છે રાખો સાહેબ, તો બતાવે છે. તો ગાડીથી ભિન્ન ગાયકને બતાવે. એટલે કેવળ જ્ઞાનની એ વિશેષતાને લઉં છું હંમેશા. કઈ વિશેષતાને? કે એ બી શુદ્ધ જ્ઞાની જે હોય છે, આત્મજ્ઞાની ચતુર્ગુણસ્થાન, એ બી અનંત પદાર્થોને જાણે છે. અને કેવી ભગવાન પણ અનંત પદાર્થોને જાણે, એ અનંત પદાર્થોને જાણે છે. એ બંનેનું જ્ઞાનને પ્રમાણ કેવી રીતે કહેવાય?
બધી જ્ઞાન સુજ્ઞાનની પ્રમાણ છે ને જ્ઞાનનું, અને કેવળ જ્ઞાન તો પ્રમાણ છે, પ્રમાણનો ભાગ છે. તો એ બંનેને પ્રમાણ છે એની તુલના કેવી રીતે કરશો? કે કે શુદ્ધ જ્ઞાની પણ સમસ્ત પદાર્થોથી ભિન્ન પોતાના ભગવાન આત્માને જાણે છે. અને કેવલી ભગવાન બધા પદાર્થોને જાણે છે એમાં મજા નથી, બધા પદાર્થોથી ભિન્ન પોતાના આત્માને જાણે છે. એ છે કેવલ જ્ઞાનની મહિમા ત્યાંથી લાગી. પ્રત્યક્ષ પરોક્ષ ભૂલી જાય, આત્માને જાણે છે અને વાત પતી ગઈ. અને બીજાને જાણે છે કે નહીં, પણ બીજાને આત્મા તરીકે નથી જાણતો. પછી પેલી કવિતા લખી કઈ, સકલ જ્ઞે જ્ઞાયક તથાપી તદપી દ્વિજાન દર્શની. એ તો ખુશ કેવી રીતે રહેવાય? બધું જણાય, આપણી નિંદા પહેલા કોણે કરી એ બી જણાય, તો એ ખુશ રહેવાય? કેવળ જ્ઞાનમાં શું બાકી રહી જાય? હે ને, કેમ કે ભિન્ન જાણે, એનાથી ભગવાન આત્માને ભિન્ન જાણે. એ કેવલ જ્ઞાની જે મીન સાર્થકતા છે ને ત્યાં સુધી. બીજું અંતરંગની પરિભાષા કરવી હોય તો બીજી લાસ્ટ ટાઈમ લીધું હતું મેં, પણ કદાચ આટલું નતું ખોલ્યું. ત્યાં એક જ પીરિયડ હતો. ભાવેન્દ્રજીની પણ ચર્ચા આપણે ખોલીને કરીશું કાલે, હે ને. અને પછી ત્રીજો અસરતા વાળો લેશું, ને પછી જીતવાની પૂરી ચર્ચા આપણે સમેટીશું. કે અંતરંગમાં જે પર્યાયનું જે સામાન્ય છે એ આત્માનું અંતરંગ છે. જાણે 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 છે, દ્રવ્ય સામાન્ય વિશેષ, ગુણ સામાન્ય વિશેષ, હે ને, પર્યાય સામાન્ય, ક્ષેત્રની સામાન્ય વિશેષ અને પર્યાયની સામાન્ય વિશેષ, પૂરી વસ્તુ સામાન્ય વિશેષ આત્મા છે. સામાન્યનું જે પડખું છે એને પ્રમુખ કરીને, એને દ્રષ્ટિનો વિષય બનાવીને એ પર્યાયને સમેટવી જોઈએ સ્વરૂપમાં. આ એક પ્રકારથી અનુભૂતિનો ઉપાય છે. આપણે જ્ઞાનની પર્યાયથી લેશું એટલે આ બધી વાતો તમને ખ્યાલ આવી જશે. બહુ મુદ્દાની વાતો છે, આપણો હોદ્દો છે એ સમજો. તો હર સમયે કોઈ બી પદાર્થો વિશે જ્ઞાન વ્યવસાય કરે છે, તો કોઈ પદાર્થ વિશે વ્યવસાય કરે છે વિશેષ, અને જાણું જાણું થાય છે પર્યાયનું સામાન્ય. ઓછું જાણે વધારે જાણે એ વિશેષ, પણ જાણું થાય છે પર્યાયનું સામાન્ય, પર્યાયનું સામાન્ય. અને એ પર્યાયનું સામાન્ય કોનું પ્રતિનિધિત્વ કરે છે? જ્ઞાયક પ્રતિનિધિત્વ કરે. કેવી રીતે પ્રતિનિધિત્વ કરે છે? કે જાણવા રૂપે જે જાણનારો જણાય છે, જાણવા વાળાને જાણે છે એ રીતે. તો એ જાણનારો જણાય છે, સામાન્ય સામાન્ય છે એનાથી જાણનારો છે, જાણનારની મોજૂદગી છે એમ નક્કી થાય છે. જણાય છે એનો અર્થ શું? જાણનારો જણાય છે એનો અર્થ શું? મોજૂદગી નક્કી થાય. નહીં તો જાણવાના પક્ષમાં જણાય છે, જણાય છે, જણાય છે. અને આપણે એવું રહી ને કાન દ્વારા શાસ્ત્રોને જાણે છે, આમાં આવી જશે ચિંતા નહીં. કે જાણવું 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 થાય છે ને, તો કોઈ એમ કહ્યું કાલે કહ્યું પંકજભાઈ, જાણવું તો થાય છે ને, જાણવું થાય છે ત્યાંથી છે ને, તો એમ પણ નથી. જાણવું થાય છે ત્યાં બી ગેરબુદ્ધતા છે. હું આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, ગેરબુદ્ધતાનો રોગ છે. જાણું છું માં નતું જવાનું, જાણનારમાં જવાનું. જાણું છું માંથી જાણનારો જણાય છે એમાં જવાનું. જાણું છું એમાં બી નતું અટકવા, ગજબની વસ્તુ છે. ક્યાંય અટકવાનું નહીં, જાણું છું તો સ્વભાવ છે ને, પણ એ જાણું છું એ કોણ છે ત્યાં જવાનું. અને તત્વાર સિદ્ધાંત સમય દર્શન હતું, તત્વને લઈને આ કોનામાં બિરાજમાન છે આ સ્વરૂપ ત્યાં જવાનું. એટલા એ બધી ચર્ચાઓ પણ ત્યાં છે. અંતરંગ ખ્યાલ આવી ગયો? અંતરંગ ખ્યાલ આવી ગયો? જે જાણું થાય છે સામાન્ય સામાન્ય એ જાણું અંતરંગ છે. ઠીક છે, હવે અંતરંગ છે બધું જ છે, પણ આવો આપણી ચર્ચા થાય છે ચૈતન્ય સ્વભાવ. આ ચૈતન્ય પ્રભુ નહીં, ચૈતન્ય સ્વભાવની વાત થાય છે. પણ આવો ચૈતન્ય સ્વભાવ કોને પ્રાપ્ત છે? એ ક્યાં છે? એ કોને પ્રાપ્ત છે? તો ભગવાન મહાવીરને પ્રાપ્ત છે આવો ચૈતન્ય સ્વભાવ, બરાબર. અરે જીવ માત્ર છે પ્રાપ્ત લખ્યું, એટલે ગુરુદેવસિંહ કે પ્રાપ્તની પ્રાપ્તિ આ પ્રાપ્ત જ છે. આવો સ્વભાવ પ્રાપ્ત છે, ત્યાંથી બધી તત્વ સિદ્ધાંત વાળી પરિભાષા નીકળે છે. એકલા તત્વની શ્રદ્ધા નહીં. માનો કે આપણી પાસે ઘરમાં આગ લાગી માની લો, અને ઘરમાં બહુ ટોટલી હોજ ભરેલો છે પાણીનો, પણ એના એની એ વિશેષતાનો ખ્યાલ નથી કે આ અગ્નિને અગ્નિશામક છે, અગ્નિને શમન કરી શકે એ વિશેષતાનો ખ્યાલ નથી, તો એ પદાર્થનો ઉપયોગ નહીં કરીએ, બરાબર છે. અને આપણને વિશેષતાનો ખ્યાલ છે કે એક વિશેષતા એવી છે કે અગ્નિને સાફ સમર્પણ કરી શકે છે, પણ એ પાણીની વિશેષતા જે ખ્યાલ નહીં હોય તો બી કામ નહીં થાય. એકલા અર્થનું શબ્દાનું નામ સમય દર્શન નથી, એકલા તત્વના શબ્દાનું નામ પણ સમય દર્શન નથી. એટલે પરિભાષામાં પૂરું લખ્યું તત્વાત શબ્દાનું સમય દર્શન. કદાચ કોઈ દિવસ કોઈ કહી દે તત્વની શબ્દના સમય દર્શન તો વિરોધ નહીં કરવો, એ અંડરસ્ટુડ. લડતા બહુ આવડે છે આપણને, શબ્દ મળે છે થઈ જાય છે. કોઈ વખત શોર્ટકટમાં બોલવામાં આવે તો બોલાય, એમાં શું છે. પણ તત્વાત શબ્દાનું કે આવું તત્વનું અર્થ, અર્થ એટલે પદાર્થ ક્યાં વસે છે, તો કે મારા આત્મામાં આવી વિશિષ્ટતા છે. કેવી છે? તો કે અતિ સૂક્ષ્મ છે. પછી કેવી છે? તો કે પ્રગટ છે. પછી કેવી છે? તો કે અંતરંગમાં છે. એનું અંતરંગમાં એ વિદ્યમાન છે, એની સત્તાની સિદ્ધિ થાય છે. અને આવું પ્રાપ્ત, આવા સ્વભાવને હું પ્રાપ્ત છું, એવા સ્વભાવના એ પ્રાપ્ત છું, તો હવે શું કરવાનું? તો આગળની લીટીમાં પુરુષાર્થ છે, એની ચર્ચા કાલે કરી. શું છે? જુઓ, નિર્બળ વેગ અભ્યાસની પ્રવીણતા. આવો જે પ્રાપ્ત સ્વભાવ છે, એ પ્રાપ્ત સ્વભાવ દ્વારા એને કેવી રીતે આત્માની પાસે, આત્માના શરણમાં રહેવાય છે, જવાય છે, એની ચર્ચા. અહીંયા લખે નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતા એ પુરુષાર્થ છે. અને અત્યાર સુધી ચર્ચા થઈ એ આશ્રયભૂત તત્વ છે. ખ્યાલ આવે ને? એ પ્રમાણે જો આ તત્વ આત્માનો નિર્ણય કરે છે તો ઇન્દ્રિયોની તો કોઈ કથા જ નથી, અને ઇન્દ્રિયોની તરફ તો જોવાનો કોઈ પ્રસંગ જ નથી. એને એટલા માટે આવેલી ચર્ચાઓ કરી છે. અને મુનિપદનું અહીંયા એક પ્રકારથી આમંત્રણ છે, એવું વારંવાર સમજવું. જ્યારે એક શરીર સંબંધી બી મારે એ તરફ લક્ષ્ય કરવાની વાત નથી, તો મારે શું મતલબ છે શરીરના પોષણની, એના માટે કમાવાની, દમાવાની, દોડવાની, એક્સરસાઇઝ કરવાની, એના બધું શું મતલબ છે? એ એક ક્યાંક તો વિચાર કરવો પડશે. મુનિ જીવન વગર, સમ્યક દર્શન વગર મુનિ જીવન સારું હોતું નથી, અને મુનિ વગર મોક્ષ હોતો નથી. આ કથનને પ્રમાણ કરીને આપણે ઉપયોગનો પ્રયાસ કરીએ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી.
કર્મનો નાશ કરીને સિદ્ધાલયમાં બિરાજમાન રોજભાદિથી માવિક પર્યંત 24 જિનેન્દ્ર ભગવાન નમો જય દેવે ધન્ય દાતા એવા સુમંદરાદિથી અજિત પેલે પર 20 કુલમાન જિનેન્દ્ર એવા શ્રી બાહુબલી મણીન્દ્ર ભગવાન નો જય શ્યાદવાદુ અનિકાંતમય સમય સારાધિ જીનવાણી માર્ક નો જય કલિકાલ સરોગ્ન દેવ કુંકુણાદિ સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુગુરુ ભગવાન નો જય. સમસારૂપી મીઠી મધુરી મોરલીના નાદ સંભળાવનાર અમ ભક્તોને ભવ સમુદ્રમાંથી ઉગારનાર અનંત અનંત ઉપકારી શ્રી કહાન ગુરુ દેવ નો જય. ધન્ય અવતાર પ્રસંગ મૂર્તિ પૂજ્ય ભગવતી માત નો જય. અપૂર્વ અવસરના આત્મશ્રીના દાતા રેવા કૃપાળુ દેવ તથા સર્વ જ્ઞાની ધર્માત્માઓનો જય. શ્રી પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય. નિજ નિધિ નિત્યવાણી માતનો
આદર્શની વાત છે.